પવિત્ર શાસ્ત્રમાંથી પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. જૂના કરારમાં ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 130 અધ્યાય અને તેની 1-12 કલમ આપણે વાંચીએ તથા સાંભળીએ. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 130 અધ્યાય અને 1-12 કલમ આપણે વાંચીએ તથા સાંભળીએ. હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, મારા ખરા અંતઃકરણ તેના પવિત્ર નામને સ્તુત્યમાન. હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, તેના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. તે તારા સઘળા પાપ માફ કરે છે અને તારા સર્વ રોગ મટાડે છે. તે તારો જીવ નાશથી બચાવે છે અને તને કૃપા તથા રહેમનો મુગટ પહેરાવે છે. તે ઉત્તમ વસ્તુથી તારા મોઢાને તૃપ્ત કરે છે, જેથી ગરુડની પેઠે તારી જુવાણી તાજી કરાય છે. જેઓ જુલમથી હેરાન થયેલા છે તે સર્વને સારું યહોવા ન્યાયના કૃત્ય તથા ચુકાદા કરે છે. તેણે પોતાના માર્ગ મૂસાને તથા પોતાના કૃત્યો ઇસરાયેલના પુત્રોને જણાવ્યા. યહોવા દયાળુ તથા કરુણાળુ છે, તે કોપ કરવામાં ધીમો તથા કૃપા કરવામાં મોટો છે. તે સદા ધમકી આપ્યા કરશે નહીં, વળી તે સર્વકાળ કોપ રાખશે નહીં. તે આપણા પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યો નથી, આપણા અન્યાયના પ્રમાણમાં તેણે આપણને બદલો વાળ્યો નથી. કેમ કે જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે, તેમ તેના ભક્તો પર તેની કૃપા વિશાળ છે. પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે, તેટલા તેણે આપણા ઉલ્લંઘન આપણાથી દૂર કર્યા છે. પ્રભુ બાપ, તેના આ પવિત્ર વચનોને ખૂબ જ આશીર્વાદિત કરો અને એ સમજવાને અને જીવનમાં ઉતારવાને માટે આપણી સહાય અને મદદ કરો. આમ તો આ 130મો અધ્યાય તે વેલ નોન છે, ઠીક છે, બરાબર. હવે એમાંથી આપણે પ્રભુ માટે શું કરવાનું છે એક બાબત, અને પ્રભુ આપણને શું આપવા માંગે છે એ બીજી બાબત, એ બે બાબતો તરફ આપણે થોડુંક ધ્યાન આપવા માંગીએ છીએ. હવે બીજી કલમ તમે જુઓ તેમાં એમ લખ્યું છે કે રે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, તેના સર્વ ઉપકારો તું ભૂલી ના જા. ઉપકાર સ્તુતિ કરવાની આપણી ફરજ છે, અવર ડ્યુટી, ફરજ છે. અને જો આપણે એમ કરીએ તો શું પ્રભુ પાસેથી શું આપણે અપેક્ષા, બહુ બધી અપેક્ષા રાખીએ. ગીતશાસ્ત્રનું 30મો અધ્યાય તમે જોજો, પણ એ બધી વાત હું નહીં કરવા માગતો. તમારી બે જ બાબત હું તમારું ધ્યાન ખેંચવા માગું છું, અને તે એ છે, ત્રીજી કલમ, તે તારા સઘળા પાપ માફ કરે છે. આમ મેં ચોથી કલમ, તે તારો જીવ નાસ્તે બચાવે છે. અને પાંચમી કલમ, તે ઉત્તમ વસ્તુથી તારા મોઢાને તૃપ્ત કરે છે. એટલે જ્યારે આપણે પ્રભુની ઉપકાર સ્તુતિ કરીએ છીએ ત્યારે પ્રભુની પાસેથી તો આપણે બહુ અપેક્ષા રાખીએ છીએ, અને પ્રભુ એ અપેક્ષાઓ આપણી પૂરી કરે છે જ. પણ આ બે બાબતો આપણે જોવા માંગીએ છીએ કે તે મારા અને તમારા સઘળા પાપ માફ કરે છે, તે મારો અને તમારો જીવ નાશથી બચાવે છે, આપણું રક્ષણ કરે છે, પ્રોટેક્ટ. અને પછી પેલું તો ખરું, અંદર કૃપા અને એમનું મુકુટ પહેરાવે છે. ઉત્તમ વસ્તુથી આપણને તૃપ્ત કરે છે, અને તે શું થાય છે, કરુણની પેઠે આપણી જોવાની તાજી કરાય છે. પહેલી બાબત જોઈએ, તે તારા સઘળા પાપ માફ કરે છે. ને આ તો બહુ સાદી વાત છે. આપણે જાણીએ છીએ કે પ્રભુ શ્રી ખ્રિસ્તે વધસ્તંભ પર પોતાનું બલિદાન આપી દીધું, આપણા પાપનો ભાર તેમણે વહન કરી લીધો અને તે આપણું તારણ સિદ્ધ કર્યું અને આપણને પાપમાંથી છુટકારો મળ્યો, આપણા પાપ માફ કરે છે. પણ અત્યારે તમે જ્યારે બેઠા છો, બાઇબલ તો દરેક બેન્ચ પર છે, તમે જરા ઉઘાડો યુનાનું પુસ્તકને બીજો અને ત્રીજો જે જરા છે વાંચતા રહેજો, ને હું શું કહું છું એ પણ જરા મહેરબાની કરી સાંભળતા રહેજો. યુનાનું પુસ્તક જૂના કાળમાં તેનો બીજો અને ત્રીજો અધ્યાય, એમાં આ બે બાબતો આવી જાય છે. કઈ? એક તો તે તારા સઘળા પાપ માફ કરે છે અને તે તારો જીવ નાશથી બચાવે છે. તે તારા સઘળા પાપ માફ કરે છે અને તારો જીવ નાસ્તી બતાવશે. હવે યુના વિશેની વાત તો આપણે બધાએ નાનપણથી બહુ સારી રીતે જાણીએ જ છીએ, અને આ બીજા અને ત્રીજા અધ્યાયમાં એનું વર્ણન કરવામાં આવેલું છે. હવે આપણે યુનાના સંબંધમાં વાત કરીએ તો યુના અને પ્રભુએ કહ્યું કે તું નિવે નગરમાં જા અને ત્યાંના લોકો જે પાપમાં ભ્રષ્ટ થયેલા છે એમને તું ઉપદેશ કર, જેથી તેઓ પાછા ફર, નહીં તો મારો ગુસ્સો બહુ છે અને હું એમના ઉપર મારો કોપ લાવીશ અને તેમનો નાશ કરીશ. પણ યુના પ્રભુના આદેશને માન આપતો નથી, નહીં અને શું કરે છે, નાસી જાય છે અને છેવટે જાણ કે એને દરિયામાં ફેંકી દેવામાં આવે છે. પ્રભુએ માછલી તૈયાર રાખેલી, માછલીને ગળી જાય છે. જ્યારે હવે એનો આઈ બન્યું છે, કોઈ રસ્તો નથી, નો વે આઉટ, તે નો એક્ઝિટ, ત્યારે એ પ્રભુને યાદ કરે છે, પશ્ચાતાપ કરે છે, પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ તું મારી મદદ કર, અને પ્રભુ એની વિનંતી સાંભળે છે નહીં. અને પછી એ માછલીને પ્રભુ આજ્ઞા આપે છે કે માછલી એને દરિયા કિનારે ઓખી નાખે છે. તમે જુઓ આટલા મોટા માણસની માછલી ખાઈ જાય, એ માછલી કેટલી મોટી હશે, અને એ માછલીને અમુક પ્રેશર નીચે જ રહેવું પડે. એ સામાન્ય પાણીમાં ના રહી શકે, છીછરા પાણીમાં ના રહી શકે. આપણો પ્રભુ છે, ઉત્પત્તિનું પુસ્તક તમે જુઓ, પ્રભુને કોઈ અશક્ય છે? કશું અશક્ય નથી, બરાબર. એટલે એવી માછલી તે છીછરા પાણીમાં જઈને છેવટે યુનાને ઓકી કાઢે છે અને એ રીતે યુનાને નવું જીવન પ્રાપ્ત થાય છે. શારીરિક જીવન તો પ્રાપ્ત થાય છે, પરંતુ એના આત્મિક જીવન પણ પ્રાપ્ત થાય છે, બરાબર. અને પછી એ પ્રભુના આદેશ મુજબ નિનવે નગરમાં જાય છે અને ત્યાં આગળ લોકોને ઉપદેશ કરે છે. ત્રીજા અધ્યાયમાં, ચોથા અધ્યાયમાં, છેલ્લા અધ્યાયમાં લખેલું છે કે નિનવે નગરમાં લગભગ 1,20,000 વસ્તી હતી, એવું મોટું શહેર. અને બધા લોકો સદોમ અને ગમોરાની માફક પાપમાં રચ્યા પચ્યા રહેતા હતા અને પ્રભુ કોપાયમાન થાય છે, એનો નાશ કરવા માટે પ્રભુ તૈયાર થાય છે. પરંતુ એને તક આપે છે, ગિવ્સ અ ચાન્સ. પ્રભુ આપણા જીવનમાં એવું જ કરે છે ને, પ્રભુ આપણને સમય આપે છે, ચાન્સ આપે છે કે આપણે સુધરીએ, પ્રભુના માર્ગમાં પાછા આવીએ. અને પછી એ ઉપદેશ આપે છે. જો અંદર લખ્યું છે કે રાજાથી માંડીને બધી પ્રજાએ કાઠ ફેર્યું, રાખ ચોળી, આ એવી જાતને રિવાજ હશે. અને પછીથી ખરા હૃદયથી પસ્તાવો કર્યો, અને જ્યારે એમણે પસ્તાવો કર્યો ત્યારે પ્રભુનો કોપ સળગી, જે સળગવાનો હતો તે બંધ રહ્યો, પ્રભુ દયાળુ બની ગયા અને નિવે નગરનો એમણે નાશ કર્યો નહીં. તો બે વસ્તુ છે નહીં ને. પાપની જ્યારે વાત આવે છે તો કન્ફેશન કે એકરાર, બરાબર, અને રિપેન્ટન્સ કે પશ્ચાતાપ, આ બે વસ્તુ જો ના હોય તો આપણા પાપ જઈ શકતા નથી. આ બે વસ્તુ બહુ જરૂરી છે, એ વગર આપણે કશું જ કરી શકતા નથી. હવે જો તમે લોકની લખેલી સુવાર્તાને 5મો અધ્યાય જરા જોશો તો ત્યાં આગળ પિત્તરની વાત આવે છે. બે હોડીઓ તૈયાર છે ગેનેસારે સમુદ્રના કિનારે, અને પ્રભુ અને આજુબાજુ તો લોકોનું ટોળું સાંભળવાને માટે અને માદા હશે તો સાજા થવા માટે, અને પ્રભુ સિમોન પિત્તરની હોડીમાં ચડી જાય છે અને એનો ઉપદેશ આપે, બધું પતી જાય છે. અને પછી એ શિષ્યોની જોડે વાર્તાલાપ કરે. સિમોન પિત્તર છે, યાકૂબ છે, યોહાન છે, જબદીનો દીકરો, એટલે જબદી પણ કરાતી હશે. અને પછી વાર્તાલાપ કરતાં પ્રભુ એમને શું કહે છે કે તમે એક કામ કરો ને, એમણે પેલા લોકોએ ફરિયાદ કરીએ છીએ, આ શિષ્યો ખાસ કરીને સિમોન, કે પ્રભુ જો ને, અમે તો માછીમાર છીએ, એ જ અમારું જીવન છે, એ જ અમારી રોજીરોટી આપનારી વસ્તુ છે, અને આખી રાત મહેનત કરી પરંતુ કશું અમારા હાથ લાગ્યું નહીં, બહુ નિરાશ થઈ ગયા હતા. પ્રભુ એમને શું કહે છે કે તમે ઊંડા પાણીમાં હંકારો, તમારી હોડીઓ ત્યાં જઈને ચાળ નાખો. હવે
કોઈને 25 માઇલ ચાલવાનું કોઈ ચાલીને આવે ને ફરી કેટલા ના થઈ રસ્તા પાછો જાય તને તારું પાકી રસ્તામાં જ પોલીસ મળશે. પેલો એક વાત નહીં ના શકે, આટલું બધું ચાલીને ક્યાં જવું ને? શું કહે છે પિત્તર? તો એમ કહે છે કે હું પ્રભુ તું કહે છે માટે હું જઈશ, કહે છે અમે જઈશું અમે, અને જાળો નાખીશું. જાળો નાખે છે ને પછી તો જાળો તો માછલીઓથી ભરાઈ જાય છે ને, ફાટવાની અણી પર, અને એકબીજાને ઇશારો કરી બધા બધા ભેગા થઈ જાય છે, માછલીઓથી હોડીઓને ભરી દે છે. પણ એ તો ઠીક છે, આ એક ચમત્કાર બન્યો એ ઠીક છે, પણ અગત્યની વસ્તુ એ છે કે એમાં પિત્તરની બે જણની બહુ જબરજસ્ત ઓળખ થાય છે, એને અંતર આત્માથી અથવા તો બીજા આત્મા કહે તો પવિત્ર આત્મા પ્રભુ એને દાન આપે છે. પવિત્ર આત્મા એના અંદરના હૃદયને ઢંઢોળે છે, પછી એ પ્રભુ ઈસુને ઓળખી જાય છે કેટલો પવિત્ર છે પ્રભુ, કેટલો શુદ્ધ છે, કેટલો શક્તિશાળી છે. અને પછી બીજી ઓળખ પોતાની થાય છે. શી ઓળખ થાય છે? ઓ પ્રભુ હું તો પાપી માણસ છું, અજવાળો કે તમે છો, અંધકાર એ તો હું છું, અજવાળા ને અંધકાર ને કદી મેળ ના પડે, તું જા હું તો પાપી છું. ઊંડાણમાંથી, હૃદયના ઊંડાણમાંથી આવો એનો અનુભવ થાય છે. વાલા ભાઈ બહેનો, મને તમને એવો અનુભવ થયો છે હું પાપી છું? આપણે કઈ તો બેસી છે ના, હું તો પાપી છું, આદમની આદમની હવાનું લઈ મારામાં વેચન આમ છે તેમ, એ તો બધું છે એ શું કે, પણ એવો અનુભવ થયો છે? એક સત્ય ઘટના ત્યારે તમને જણાવવા માંગુ છું. વાત જૂની છે પણ આપણા ફિલાડેલ્ફિયાને જ અનુસરીને છે અને લગતી છે. 1830ની અંદર અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે એન્ડ્રુ જેક્સન પ્રવર્તમાન હતા અને કાર્યરત હતા, અને તે વખતે આ એક અજબ ગજબનો કિસ્સો ફિલાડેલ્ફિયા બન્યો. તે વખતે જ્યોર્જ વિલ્સન નામનો એક માણસ હતો, અને એ માણસ કે અવારનવાર મેલની ચોરી કરતો હતો, જાસૂસી દસ્તાવેજ એવું ઘણું હશે એ ચોરી કરતો હતો અને ખૂન કરતો હતો, અને એમાં એ રંગે હાથે ઝડપાયો. ફિલાડેલ્ફિયાની કોર્ટમાં તે વખતે કેસ ચાલ્યો, અને એ કેસમાં આ જ્યોર્જ વિલ્સનને મૃત્યુદંડની સજા કોર્ટે ફટકારી. હવે એવું બન્યું કે એના કેટલાક મિત્રો, જ્યોર્જ વિલ્સનના મિત્રોએ પ્રેસિડેન્ટની પાસે જ્યોર્જ વિલ્સનના માટે દયાની અરજી કરી, અને એ સ્વાભાવિક રીતે એવું જ બનતું હોય નહીં, પણ મૃત્યુદંડ એટલે આવી બન્યો, હવે પૃથ્વીનો છેડા પણ તેના જેવું નહીં, એટલે છેલ્લે આપણે પ્રેસિડેન્ટને અરજી કરીએ છીએ. એ પ્રેસિડેન્ટને અરજી કરી, અને પછી પ્રેસિડેન્ટ જેક્સને લાંબી વિચારણાને અંતે આ જ્યોર્જ વિલ્સનની સજા માફ કરી દીધી. એને મૃત્યુદંડ જે ફરમાવવાનો હતો એ સજા એને માફ કરી દીધી. હવે અહીંયા આગળ વળાંક લે છે આ સ્ટોરી. પણ આ જ્યોર્જ વિલ્સન હતો તેણે વળી પાછી પ્રેસિડેન્ટ જેક્સનને અરજી કરી કે નામદાર ફિલાડેલ્ફિયાની કોર્ટે મને મૃત્યુની સજા ફટકારી છે, તો હું નામદાર કોર્ટના આદેશને માન આપું છું, મારે માફી જોઈતી નથી, માફી નથી જોઈતી, હું મૃત્યુદંડ ભોગવવા માટે તૈયાર છું. અજબ અજબની વાત થઈ ગઈ ને, ક્યારે આવું સાંભળ્યું નહીં આપણે. મૃત્યુદંડ હોય એટલે દયાની માંગણી થાય ને, રોકકળ થાય ને, કદાપી મોટે ભાગે આ જીવન કેદ મળે, કદાપી સજા ઓછી થાય, એવું બધું આપણે સાંભળ્યું છે. પણ હા, કદાપી મૂર્ખ જેવી વાત પણ તદ્દન સાચી વાત. આવો થોડાક દિવસ બાકી હતા. એક બાજુ કોર્ટે એને ચુકાદો આપી દીધો કે ભાઈ એને દેહાંતદંડની સજા, અને પ્રેસિડેન્ટ જેક્સને એને કહ્યું કે ભાઈ હું તારે તને માફી આપું છું. હવે પ્રેસિડેન્ટ જેક્સન તો વિમાસણ પડી તો કરવું શું હોય, અને બહુ તાત્કાલિક ઇમરજન્સીમાં એમણે સુપ્રીમ કોર્ટ બોલાવી. ત્યાં સુપ્રીમ કોર્ટ બોલાવી અને બધા જજો ભેગા થયા હશે અને પછી નિર્ણય લીધો. નિર્ણય આવો કંઈક લીધો, જો અંગ્રેજીમાં આવો, આ પાર્ડન ઇઝ પાર્ડન વેન ઇટ ઇઝ એક્સેપ્ટેડ, આ પાર્ડન ઇઝ નોટ પાર્ડન ઇફ ઇટ ઇઝ રિફ્યુઝ. માફી તમને ત્યારે જ મળે છે જ્યારે તમે એને સ્વીકારો છો, પણ જો તમે માફીને સ્વીકારતા નથી તો એ માફી તો પેપર પર જ રહી જાય છે. ઇટ ઇઝ જસ્ટ ઓન ધ પેપર, આમ લખી રહ્યા જસ્ટ ઓન ધ પેપર. જો મારા હૃદયમાં ના ઉતરવું ઇટ ઇઝ જસ્ટ ઓન ધ પેપર. અને કોર્ટે આદેશ આપ્યો કે જય બિસનને ફાંસી આપી દો. હવે આપણે આ વાત સમજીએ, પ્રભુ ઈશુએ વધસ્તંભ પર પોતાનું બલિદાન આપી દીધું એટલા માટે કે મારા અને આપણ સર્વના પાપો તે ધોઈ નાખે, પાપોની આપણને માફી મળે, આપણું તારણ થાય. તારણની ભેટ પ્રભુએ આપણને આપી. પણ આ જ વાક્ય, આ ગિફ્ટ ઇઝ ગિફ્ટ વેન ઇટ ઇઝ એક્સેપ્ટેડ, આ ગિફ્ટ ઇઝ નોટ ગિફ્ટ ઇફ ઇટ ઇઝ રિજેક્ટેડ. પ્રભુએ તો આપણને તારણ આપી દીધું બરાબર, પણ જો આપણે એ તારણ સ્વીકાર કરતા નથી તો એનો કોઈ અર્થ રહેતો નથી. આપણે બધા જ મોટાભાગના ખ્રિસ્તીઓ જેઓ પોતાને ખ્રિસ્તી ક્રિશ્ચિયન તરીકે ઓળખાય છે બધા જાણે છે આ વાત, પણ તેમ છતાં સામે ચાલીને આપણે આ અત્યુત્તમ ભેટનો સ્વીકાર કરવા તૈયાર હોતા નથી. વાલા ભાઈ બહેનો, આપણે જાણીએ છીએ કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ, પહેલું યોહાન પહેલો અધ્યાયમાં લખું, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ, કન્ફેસ, તો આપણા પાપ માફ કરવાની સર્વ અન્યાયથી આપણને છોડાવવાને પ્રભુ તૈયાર છે. પણ આપણે આપણા પાપ કબૂલ નહીં કરવા જઈએ છીએ, આ દિવસ એક જાય બે જાય, આ પ્રભુએ માફી, પણ માફી એમ મળતી નથી. માફી માટે બે વસ્તુ બહુ જરૂરી છે, એકરાર, કન્ફેશન એન્ડ રિપેન્ટન્સ, પસ્તાવ, એ આપણે કરતા નથી. આજે કાલે પ્રભુએ માફી આપી દીધી, હું પાપ કર્યા કરું એમ કહેતા મારા પ્રભુએ માફી આપી દીધી, મારો વાંધો નહીં, ચાલે ખરું એવું ના ચાલે નહીં. કેટલા બધા લોકો આ વાત જાણવા છતાં છેલ્લા દિવસ સુધી પ્રભુની આ અત્યુત્તમ ભેટ ગ્રહણ કરવા, સ્વીકારવા તૈયાર નથી. બીજું કોરિન્થીયસ 6 અધ્યાયમાં લખવામાં આવ્યું છે, હાલ જ માન્ય કાળ છે, હાલ જ તારણનો દિવસ છે. શું વાલા ભાઈ બહેનો, આપણા માટે આ ભેટ સ્વીકારવાનો માટેનો દિવસ આજે આપણે નક્કી કર્યો છે? જો નક્કી કર્યો હશે તો જરૂર આપણું તારણ થશે, જરૂર આ ભેટ આપણને મળવાની છે, આપણા પાપની માફી આપણને પ્રાપ્ત થવાની છે. આપણી બે દરકારી જે રાખીએ છીએ, બે દરકારી દૂર કરીએ, સજાગ થઈએ, હાલ જ તો કેવું સારું. પ્રભુ આપણા મનો સાથે એ સંબંધમાં વાત કરે એ કેટલું બધું જરૂરી છે. બીજો જે મુદ્દો છે એ છે કે તે ઉત્તમ વસ્તુથી તારા મોઢાને તૃપ્ત કરે છે, ને કેટલું બધું સાચું છે, ને કેટલું બધું સાચું છે. પ્રભુ કેટલો બધો દયાળુ છે કે એ બાપ આપણને પૃથ્વી પરના કનાન દેશમાં લઈ આવ્યો, ત્યાં ખાવા માટે પીવાની કોઈ કમી નથી, ઉત્તમ ખોરાક. અને કયો તો કે મેડિકલી ક્લીન, ચોખ્ખો શુદ્ધ ખોરાક, અને તેને એમ કે પૌષ્ટિક આહાર પ્રભુ આપણને પૂરો પાડે છે. શું આપણે એ વિશે કરી વિચાર કર્યો છે? તમે નિર્ગમનનું પુસ્તક 16મો અધ્યાય વાંચો તો ત્યાં આગળ વાત આવે છે. નિર્ગમન 16મો અધ્યાય તમે જરા જુઓ, તેમાં વાત આવે છે કે ઈસરાયેલી પ્રજાને માટે જ્યારે એને અરણ્યમાં કૂચ થતી હતી ત્યારે દેવ બાપ આકાશમાંથી માન્ના વરસાવે છે, માન્ના નહીં. અને એ 16મો અધ્યાય તમે વાંચો અને એમાં 35મી કલમ તમે જુઓ તો ત્યાં આગળ એવું લખ્યું છે કે 40 વર્ષ લગી માન્ના ખાધું, દેશની સરહદમાં પહોંચ્યા ત્યાં સુધી, કનાન પહોંચ્યા સુધી એ માન્ના ખાધું. અને આગળ લખવામાં આવ્યું છે કે નિર્ગમન 16 અને 12માં સાંજે માંસ ખાશો અને સવારે તમે રોટલીથી તૃપ્ત થશો. અને પછી તમે ગણનાનું પુસ્તક વાંચો ને, ગણનાનું પુસ્તક અને તેનો 11મો અધ્યાય, તો ત્યાં આગળ એટલે લાવર્યની વાત આવે છે. ગણનાનું પુસ્તક 11મો અધ્યાય અને 32-33 મિનિટ તમે જોજો અંદર લાવર્ય. હવે એ લાવર્ય વિશે જ્યારે હું ડિક્શનરીમાં વાંચતો છું, વોટ ઇઝ લાવરી, આ લાવરી શું, ક્વેલ, એને અંગ્રેજીમાં ક્વેલ કહે છે. પછી એનું ગુજરાતીમાં લગભગ ભાષાંતર એવું કર્યું છે કે ઇટ ઇઝ સમથિંગ લાઈક પાર્ટ્રીજ, એ તેતરના જેવું પક્ષી છે. એવો સમુદ્ર પરથી પવન પ્રભુએ ફૂંક્યો કે લાવર્યના ધાડે ધાડા બધા ઉડી ના શક્યા અને છાણીમાં છવાઈ ગયા, બધા પકડ્યા અને માંસ ખાધું. મેં પોતે તેતરનું માંસ ખાધું, બહુ સ્વાદિષ્ટ હોય છે, હું કબૂલ કરું છું. જો પ્રભુ કેટલો બધો પ્રેમ દર્શાવે છે, ઉત્તમ માનાથી પ્રભુ એના લોકોને તૃપ્ત કરે છે. બીજું સમ્યલ ઉઘાડો, 1 અધ્યાય જો, 2 સમ્યલ 1 અધ્યાય, જેના કારણમાં 2 સમ્યલ 1 અધ્યાય, તેમાં વાત આવે છે યોનાથાનની, શાઉલની અને દાઉદ રાજાની. આપણે બધા જાણીએ છીએ કે વાસ્તવમાં તો શાઉલ અને દાઉદ એ જાણ કે સસરો અને જમાઈ હતા, બરાબર. યોનાથાન એ સારો હતો, પણ એ બધી વાત ઠીક છે. પણ એ 1 અધ્યાય તમે એમ તમે જોશો ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે પ્રાણ સમાન પ્રીતિ યોનાથાનની ઉપર દાઉદ કરતો હતો અને દાઉદની ઉપર યોનાથાન કરતો હતો. જ્યારે શાઉલ અને યોનાથાન મરી જાય છે ત્યારે દાઉદને બહુ દુઃખ થાય છે, બહુ વિલાપ કરે છે. અને પછીથી એ બધું તો ઠીક, પણ જ્યારે એનો રાજ્યાભિષેક થાય છે, આખું રાજ્ય એને મળે છે, ત્યારે એ શું જાહેર કરે છે કે સાઉલના કુટુંબ હજુ કોઈ જીવે છે, મારી પાસે લાવો કેશ. અને પછી ખબર પડે છે કે મફીબોશેત નામનો દેવ પગે લંગડો યોનાથાનનો દીકરો જીવે છે કેશ, તો પછી યરુશલેમમાં લાવો મારી પાસે. પછી એને કહે છે તારા દાદાનું, તારા બાપનું બધું, જમીન જગત બધું હું તને પાછું આપી દઉં છું, તું એનો ફખોટો કર, તું એની ઉપજ મેળવ, તું સુખી થા, તું આબત થાય, એમાં કંઈ પણ લેવા તૈયાર નથી. કેટલો બધો પ્રેમ. અને પછી આ પેલા લંગડાને કહે છે, લંગડા મફી બોશેને, આજથી મરતા સુધી તું મારી મેજ પર જજો. 2 સમ્યલ 9મો અધ્યાય જો, બધી બાબતો લખેલી છે 2 સમ્યલ અને તેનો 9મો અધ્યાય, અને એમાં જો 10મી કલમ જોઈએ તો એમાં એવું લખ્યું છે, પણ તારા માલિકનો દીકરો મફી બોશે તો હંમેશા મારી મેજ પર ભોજન કરશે. તમે જાણો છો કે રાજાનું ખાવાનું કેટલું ઉત્તમ હોય ને, કેટલું સ્વાદિષ્ટ હોય અને કેટલું પૌષ્ટિક હોય. તારે આ મફી બોશે શું કહે છે રાજા, અરે એક મરેલા કૂતરા જેવો, મારી કોઈ કિંમત નહીં, મારી કોઈ હસ્તી નહીં એવો. પણ નામદાર રાજા સાહેબ તમે મને આમંત્રણ આપો, ના કહે છે, તારા બાપને લીધે, શાઉલને લીધે હું તારા પર પુષ્કળ પ્રેમ કરું છું, તું મરતા સુધી મારી સાથે
મારી મેજ પર પહોંચાડે છે ઉત્તમ વસ્તુથી, તે તારા મૂળાને તૃપ્ત કરે છે. એ જ બીજું સમીર ને પહેલા અધ્યાયમાં બે વસ્તુ લખી છે. જો શાઉલ અને નિર્ણાથન વિશે બે વસ્તુઓનો નિર્દેશ કર્યો છે, તેઓ સિંહના જેવા બળવાન અને ગરુડના જેવા વેગવાન હતા. અને વાલા ભાઈ બહેનો, આપણો પ્રભુ આપણા ઉપર કેટલો બધો પ્રેમ રાખે છે. આપણે બળવાન બનીએ, આપણે તેજીલા બનીએ, આપણે સ્ફૂર્તિલા બનીએ, આપણી તાકાત વધે એ માટે આપણને ઉત્તમ વાણાથી તૃપ્ત કરજે. ભાઈ હતા ને, એને પડોશી હતો, પાય એકંદરે સુખી હતા. અને જે એનો પડોશી હતો એ બિચારો સામાન્ય સ્થિતિનો માણસ હતો, મજૂરી કરી અને પોતાનું જીવન નિર્વાહ ચલાવતો હતો. જે પેલા ભાઈ હતા, જે સુખી હતા, એ ભાઈ તો વારંવાર પાંપલેટ માછલી લાવે. તમે જાણો છો પાંપલેટ માછલી મોંઘી નહીં ને, પાંપલેટ માછલી લાવે અને સરસ રીતે ફ્રાય કરે ને ખાય ને કરી ફિશ કરી બહુ સરસ સ્વાદિષ્ટ. અને પેલો માણસ હતો, એ માણસ બિચારો બજારમાં જાય, માછલી વાળાની દુકાને જાય ને ત્યાં જઈને એ જ માછલી ના ડોકા અને પૂંછડીનો પાછલો ભાગ ને બહુ સસ્તું પાણીના ભાવે વેચી દે. કેમ? કારણ કે વેચે એટલા માટે કે લોકો બિલિયાળી અને કેટલાક પ્રાણીને ખડાવવા માટે લોકો વેચાતું લઈ જાય, કેટલીક વાર ખાતર તરીકે ઉપયોગ કરવા માટે વેચાતું લઈ જાય. એટલે બહુ સસ્તા પ્રકારે મફત આપીએ. તો પેલો બિચારો એ વસ્તુ લઈ આવે, માછલી એકની એક જ, પેલી પાપડી પેલી પાપડી એ જ મસાલા અથવા એની પાસે એનાથી કદાચ સરસ મસાલા નહીં રહે. કહે છે કે હું સંતોષથી સ્વાદિષ્ટ વસ્તુ પ્રભુ મને આપે છું, ખાઉં છું, પ્રભુ મને ઉત્તમ વાનાથી તૃપ્ત કરે છે. આપણો દ્રષ્ટિકોણ કેવો છે? પ્રભુ આપણે જે કંઈ આપે છે એ ઉત્તમ જ છે, એને ઉત્તમ રીતે જ આપણે સ્વીકારવાની જરૂર છે. ઉત્તમ વાનાથી પ્રભુ આપણને તૃપ્ત કરે છે. હવે આ જે બીજી કલમ છે એ તરફ જરા ધ્યાન આપણે લઈએ. રે મારા આત્મા સ્તુત્યમાં તા સર્વ ઉપકારો તું ભૂલી ન જા. એટલે દાઉદ ઈશ્વર ભક્ત એમ કહે છે કે ઈશ્વરની સ્તુતિ તું કર, પણ કેવી રીતે આપણે ઈશ્વરની સ્તુતિ કરીશું? કેવી રીતે કેવી રીતે આપણે ઈશ્વરની સ્તુતિ કરીશું? લોકની લખેલી લખેલી સુવાર્તા અને 18મો અધ્યાય 10થી લગભગ 15 કલમ 10થી 14 કલમમાં એનો જવાબ આપણને મળે છે. લોકની લખેલી સુવાર્તા ના કરારમાં 18મો અધ્યાય 10થી 14 કલમ. અને એક માણસ જાય છે, પ્રાર્થના કરે છે, ઉપકાર સ્તુતિની પ્રાર્થના. આ ઉપકાર સ્તુતિ આપણે બહુ રીતે કરી શકીએ, હું બહુ ચર્ચા નહીં કરવા માંગતો. પ્રાર્થનાથી, ઉપકાર સ્તુતિ કહે સ્તોત્રથી, ગાયનોથી, આપણા કૃત્યથી, અનેક રીતે એ બધું આપણે જાણીએ છીએ. પણ આ ઉપકાર સ્તુતિ પેલો માણસ કેવી રીતે કરે છે? ઓ પ્રભુ, હું અન્યાય નહીં બીજાના જેવો, હું જુલમી નથી, હું ભૂંડો નથી, મારી બધી આવકનો તો સંસ્પ્રભુ તને આપી દઉં છું, અને અઠવાડિયામાં બે વાર ઉપવાસ કરું છું. આ પેલા દાણીના જે હું પાપી નથી માટે તારી ઉપકાર સ્તુતિ કરું છું. આ એક પ્રાર્થના. અને પેલો બીજો માણસ જાય છે, શું કહે છે? એને બીક લાગી, એને શરમ લાગી આકાશ તરફ દ્રષ્ટિ કરતા, અને એ દ્રષ્ટિ નીચી રાખે છે. પછી એ કહે છે, ઓ પ્રભુ, મુજ પાપી પર દયા કર. છાતી કૂટીને કહ્યો, પ્રભુ પાપી પર દયા કર. આપણે કેટલી ઉપકાર સ્તુતિ કરીએ છીએ? કઈ પંક્તિમાં આવીએ? જો પહેલી પંક્તિમાં આવે તો ત્યાં આપણું અહમ, હું કઈ છું, આઈ એમ સમથિંગ.
અને એ જ વધારા નિયમ ચાલે છે. પ્રભુ એ ખતરાથી આપણને બચાવતો કેવો સારો. હવે તમે જો બધું બહુ તમે શાસ્ત્ર વાંચો, તમે બધા વાંચો છો, આ એગ્રી તે શાસ્ત્રમાં દાઉદ ઈશ્વર ભક્તે પ્રભુની સ્તુતિ માટે ઘણું બધું લખ્યું છે, પણ એણે એવું પણ લખ્યું છે કે ગીતશાસ્ત્ર 86:12 જુઓ. હે પ્રભુ મારા દેવ, હું મારા ખરા હૃદયથી તારી ઉપકાર સ્તુતિ કરીશ. તમે આગળ જુઓ તો પ્રભુએ, એટલે દાઉદ રાજાએ પ્રભુને એવું પણ કહ્યું છે કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી હું તારી ઉપકાર સ્તુતિ કરીશ. આટલા મોટા રાજાને ઉપકાર સ્તુતિ કરવાને અસંખ્ય કારણો પ્રાપ્ત થતા હોય, સમય મળતો હોય, તો મારે અને તમારા જેવા સામાન્ય માણસ માટે શું એ અશક્ય છે? પણ હું અને તમે ઉપકાર સ્તુતિ કરવાનું કેટલી બધી વાર ભૂલી જઈએ છીએ. કેવી ઉપકાર સ્તુતિ કરવી જોઈએ? મેં હમણાં તમને કહ્યું, પહેલી પંક્તિમાં આવશો કે પહેલી પંક્તિમાં, અને ખાસ એ કહેવા માંગુ છું કે ખરા હૃદયથી દેવની ઉપકાર સ્તુતિ કરવી જોઈએ. હું અહીંયા આગળ કાગળ, હું ઇન્ડિયામાં કાગળ લખતો તાર, પણ અંગ્રેજીમાં કાગળ લખું, પછી નીચે લખું થેન્ક યુ વેરી મચ, અને પછી થેન્ક્સ. પછી ધીમે ધીમે મારી દીકરી કે પપ્પા ધીસ નો ગુડ, મેં કહ્યું વોટ્સ રોંગ, કે આ બધું નીકળી ગયું આદમ કહેશે. થેન્ક યુ ફોર યોર ટાઈમ, થેન્ક યુ ફોર યોર ટાઈમ એન્ડ હેલ્પ. કેટલી બધી વાર આપણે આવું લખીએ છીએ ને. પણ સૃષ્ટિનો સર્જનહાર અનેક ઉપકાર કરનાર પ્રભુને આપણે કેટલી વાર થેન્ક યુ કહે છે? ગીત શાસ્ત્રનું પુસ્તક 136 અધ્યાય જુઓ, 26 છે, 26 જુઓ, અને એની અંદર દરેકે દરેક કલમની અંદર દાઉદ રાજાએ ઈશ્વર સ્તુતિ કરી. કેમ કે પ્રભુ તું કૃપાળું છે, તું રહેમી છે, કેમ કે પ્રભુ તું કૃપાળું છે, હું તારી સ્તુતિ કરું છું, તારી સ્તુતિ કરું છે કે નહીં? 136:26 છે, 26 વાર એવું બધું છે. વાલા ભાઈ બહેનો, જો હું અને તમે પ્રભુનો ખરો આભાર માનવાનું ભૂલી ગયા છે, ભૂતકાળ યાદ કરીને, વર્તમાનકાળ યાદ કરીને, કે કદાચ ભવિષ્યકાળ યાદ કરીને, તો આ ગીતશાસ્ત્ર પુસ્તક એની યાદ દેવડાવે છે. આપણે સર્વદા પ્રભુનો આભાર માનવો જોઈએ, અને ખરા હૃદયથી આપણે પ્રભુનો આભાર માનવો જોઈએ. હેરિસભાઈ જરા મહેરબાની કરીને વાંચશો ગીત શાસ્ત્ર પુસ્તક 78 અધ્યાય 27:29 કલમ, 27:29 ગીત શાસ્ત્ર 78:27-29.
બહુ તૃપ્ત થયા, તેઓને જે ઉત્કંઠા હતી તે તેને પૂરી કરી. તેઓની ઉત્કંઠા હજી તો પૂરી થઈ ન હતી, અને ભોજનના કોળિયા તેમના મોઢામાં હતા, એટલામાં તો ઈશ્વરનો કોપ તેમના પર સળગી ઉઠ્યો. તેણે તેઓના સ્વાથી પુષ્ટોને મારી નાખ્યા, ઈસરાયલના જુવાન પુરુષોને માર્યા. આ સર્વ બનાવ બનવા છતાં પણ તેઓ પાપ કરતા જ રહ્યા, અને તેના આશ્ચર્યકારક કામ પર વિશ્વાસ કર્યો
નહીં. ઈસરાયલ પ્રજા વિશે તૃપ્ત કર્યા, ઉત્તમ માણસથી તૃપ્ત કર્યા, મને ને તમને પ્રભુ ઉત્તમ આનાથી તૃપ્ત કરે છે. આપણી જુવાની ગરોળની પેઠે તાજી કરે છે. આપણે જાણીએ છીએ ને કે સંશોધન એટલા બધા થયા છે કે જાત જાતના ટોનિકના અંતે, અને પહેલાં 70 વર્ષે માણસ મરી જતો હતો, આજે સામાન્ય રીતે 75-80 વર્ષ થશે. હજી જીવન પ્રભુના નામનો મહિમા લાંબા આયુષ્યથી આપણને તૃપ્ત કરે છે. પણ જેમ પેલી ઇસરાયેલી પ્રજા, પ્રભુ એમની કેટલી બધી કાળજી લીધી, કેટલા બધા ઉપકાર, તો પણ વારંવાર એ પ્રભુથી વિમુખ થતા હતા. બરાબર. અને આપણે ક્યાં છે? શું આપણે પાપ જ કર્યા કરીશું? પ્રભુ આપણને કહે છે કે તમે પાછા ફરો. હમણાં જ માન્ય કાળ છે, હમણાં તારણો દિવસ છે. જો આપણે પ્રભુનો આપણા જીવનમાં સ્વીકાર કરીએ છીએ, આપણા પાપો કબૂલ કરીએ છીએ, પશ્ચાતાપ કરીએ છીએ, પ્રભુ આપણા પાપો માફ કરીને આપણને તારણની ગિફ્ટ ભેટ આપવા માટે તૈયાર છે. જ્યારે જ્યારે આપણને એવું લાગે કે પ્રભુના આશીર્વાદો ગણવાનું હું ભૂલી ગયો છું, તો પ્રભુને એક ધર્મસેવકે ખાસ લખ્યું છે કે શાસ્ત્રનું પુસ્તક વાંચો. દાઉદ જાય પ્રભુ કેટલો બધો આભાર માનો, કેટલી બધી સ્તુતિ કરે. પ્રભુ એવું મન આપણને આપો, પ્રભુનો આપણે આભાર માનીએ, રોજ રોજ આપણા જીવનમાં પ્રભુને અગ્રસ્થાન આપીએ, પાપોનો એકરાર કરીએ અને પ્રભુની સન્મુખ ફરીએ. આમેન.